આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં સ્કિલ નોમિનેટેડ વિઝા 190 તથા રિજનલ વિઝા 491માં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે નક્કી કરેલા ટાર્ગેટ સેક્ટરમાં અન્ય ક્ષેત્રોનો પણ ઉમેરો કર્યો છે. આ તમામ બાબતો વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે મેલબર્ન સ્થિત ઓસિસ ગ્રુપના રજિસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
પાર્થભાઈ, વેલકમ ટુ SBS ગુજરાતી.
વત્સલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર મને અહીંયા ઇન્વાઇટ કર્યા બદલ.
પાર્થભાઈ, COVID-19 કારણે વિક્ટોરિયામાં જે વ્યવસાયોમાં સ્કિલ લોકોની અછત સર્જાય છે તેવા ઓક્યુપેશનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા કોઈ ખાસ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો છે, તો આ પ્રોગ્રામ શું છે વિસ્તારથી સમજાવશો?
હા, વિક્ટોરિયાએ જુલાઈની શરૂઆતમાં સ્ટેટ નોમિનેશન પ્રોગ્રામની જાહેરાત કરી હતી, જેમાં તેઓએ માહિતી આપી હતી કે તેમના ખાસ 7 ટાર્ગેટેડ ક્ષેત્રોમાં જેમાં એમની અહીંયા હાઈ શોર્ટેજ છે તેમાં કામ કરી રહેલા એપ્લિકન્ટ્સને સૌથી પહેલા પ્રાયોરિટી આપવામાં આવશે, જેમાં એપ્લિકન્ટ્સની સ્ટેમ સ્કિલ્સની રિક્વાયરમેન્ટ બી હોવી જોઈએ છે. સ્ટેમ સ્કિલ્સ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ અને મેડિસિન સ્કિલ્સ, જેમાં તમારી જોડે કાં તો ક્વોલિફિકેશન રિલેવન્ટ હોવું જોઈએ કાં તો તમારી જોડે એ ફિલ્ડનો એક્સપિરિયન્સ હોવો જોઈએ છે. જે 7 સેક્ટર છે એમાં હેલ્થ એક સેક્ટર છે, બીજું છે મેડિકલ રિસર્ચ, ત્રીજું છે લાઈફ સાયન્સ એટલે તમે લિવિંગ ઓર્ગેનિઝમ પર સ્ટડી કરો છો, એ ડિજિટલ સેક્ટર, એગ્રી ફૂડ એટલે કે એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ રિલેટેડ સેક્ટર, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અને ન્યૂ એનર્જી ઇમિશન રિડક્શન એન્ડ સર્ક્યુલર ઇકોનોમી. આ 7 સેક્ટર્સ એમણે ઓપન કર્યા હતા અને વિક્ટોરિયાએ એ પણ એનાઉન્સ કર્યું હતું કે તમે આ સેક્ટર 7 સેક્ટર જે એમને એનાઉન્સ કર્યા છે એમાં તમે સેમ ફિલ્ડની અંદર કામ કરતા હોવા જોઈએ અને વિક્ટોરિયાની અંદર રહેતા હોવા જોઈએ. જે એપ્લિકન્ટ્સ બિઝનેસ પ્રિસેન્ટ એટલે કે વ્યવસાય ક્ષેત્ર જેમ કે પાર્કવિલ, ફૂડસ્ક્રે, ડોકલેન્ડ્સ માં તેમની સ્ટેમ સ્કિલ્સનો યુઝ કરતા હોય એમને સૌથી પહેલા પ્રાથમિકતા આપવામાં આવશે.
એટલે આ સેક્ટરમાં કાર્ય કરતા ઉમેદવારોને જ પરમેનન્ટ રેસિડેન્સી વિઝા માટે પસંદ કરવામાં આવશે?
હા, જે આ 7 સ્પેસિફિક સેક્ટરની આપણે વાત કરી, હેલ્થ, મેડિકલ રિસર્ચ, લાઈફ સાયન્સ, ડિજિટલ, એગ્રી ફૂડ, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, ન્યૂ એનર્જી ઇમિશન રિડક્શન અને સર્ક્યુલર ઇકોનોમી, આ જે 7 સેક્ટર છે એમાં કામ કરતા અથવા તો એમાં ફાળો આપનાર એપ્લિકન્ટ્સને જ વિક્ટોરિયા સ્ટેટ ગવર્મેન્ટ સિલેક્ટ કરશે. એના સિવાય એક વર્કફોર્સ સ્કિલ્સ પાથવે પણ છે, એમાં પણ એપ્લિકન્ટ્સને સિલેક્ટ કરશે, પણ આ સ્પેસિફિક ટાર્ગેટેડ સેક્ટર છે એમાં જ વિક્ટોરિયા સ્ટેટ ગવર્મેન્ટ આ વર્ષે સિલેક્ટ કરશે. એમને જ્યારે જ્યારે નવા કોઈ ઓક્યુપેશનની સ્કિલ યા તો એમને કોઈ નવું ટાર્ગેટ સેક્ટરની સ્કિલ શોર્ટેજ લાગે, એ એમ્પ્લોયર્સ અને જે ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પ્લોયમેન્ટનું જે અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ હોય એમની જોડે કોઓર્ડિનેશન રાખીને જેમાં બી એમને ટાર્ગેટેડ સેક્ટરમાં કોઈ નવા ટાર્ગેટેડ સેક્ટરમાં જરૂરિયાત ઊભી થતી હોય તો એ ટાર્ગેટેડ સેક્ટર બી એ વર્ષના ડ્યુરિંગમાં એડ કરતા જશે.
અને આ ક્ષેત્રો સિવાયના ક્ષેત્રોમાં કાર્ય કરતા ઉમેદવારો જો તેમને ડિજિટલ સ્કિલ ધરાવતા હોય તો તેઓ પસંદ થઈ શકશે?
હા, રિસેન્ટલી વિક્ટોરિયન સ્ટેટ ગવર્મેન્ટે ડિજિટલ સેક્ટરમાં નવા નવા સેક્ટરો એડ કર્યા છે. સૌથી પહેલા જ્યારે વિક્ટોરિયન સ્ટેટ ગવર્મેન્ટે જુલાઈમાં પ્રોગ્રામ એનાઉન્સ કર્યો હતો ત્યારે એમણે કીધું હતું કે જે 190 વિઝા સ્ટેટ નોમિનેશન પ્રોગ્રામ છે એમાં ખાલી સાયબર સિક્યુરિટીનો સમાવેશ થશે. એના પછી એમને એનાઉન્સ કર્યું કે ડિજિટલ ગેમ્સને બી એડ કરશે ડિજિટલ સેક્ટરમાં. અને એના પછી રિસેન્ટલી આઈ થિંક ગયા વીકે જ એમને એનાઉન્સ કર્યું છે કે એગ્રીકલ્ચરલ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એજ્યુકેશન ટેકનોલોજી, એનર્જી એન્ડ રિસોર્સ ટેકનોલોજી, ફાઇનાન્સ ટેકનોલોજી, GPS ઇમેજિંગ એન્ડ જીઓસ્પેશિયલ ટેકનોલોજીસ, હેલ્થ એન્ડ મેડિકલ ટેકનોલોજીસ, રોબોટિક્સ એન્ડ ઓટોમેશન ટેકનોલોજીસ, સ્માર્ટ સિટીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજીસ, ટ્રાન્સપોર્ટ ટેકનોલોજીસ, આટલી જે ટેકનોલોજીસના રિલેવન્ટ અગર એપ્લિકન્ટ IT સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય એટલે કે સોફ્ટવેર સોલ્યુશન્સ હોય કે કોઈ બી ટેકનોલોજીકલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી રિલેટેડ સોલ્યુશન્સ પ્રોવાઈડ કરતા હોય આ જે સ્પેસિફિક ટાર્ગેટ સેક્ટરમાં, તો આટલા સેક્ટર્સમાં કામ કરતા એપ્લિકન્ટ્સને બી એ પ્રાયોરિટી આપશે. જેમ કે આપણે એજ્યુકેશન ટેકનોલોજીની વાત કરીએ તો ઘણા એપ્લિકન્ટ્સ મારી જોડે આવે છે જે યુનિવર્સિટીઓના જે લર્નિંગ પોર્ટલ્સ હોય છે એને ડેવલપ કરતા હોય છે કે કઈ રીતે પ્રોગ્રામને ડિલિવર કરી શકે, તો એ ફિલ્ડમાં કામ કરતા એપ્લિકન્ટ્સ એલિજિબલ થઈ શકે. ફાઇનાન્શિયલ ટેકનોલોજી એટલે જે બેંકમાં કામ કરતા હોય જેમાં જે બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય એની ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુઝ કરીને એને ઇમ્પ્રુવ કરતા હોય, ડેટા સાયન્ટિસ્ટ છે જેમ કે, તો એ બધા એપ્લિકન્ટ્સને વિક્ટોરિયા કન્સિડર કરશે.
તો સબક્લાસ 491 વિઝા માટે પણ આ જ જરૂરિયાતો ઉમેરવામાં આવી છે?
વિક્ટોરિયામાં 491 સ્ટેટ નોમિનેશન જો જોઈતો હોય તો એની મેઇન રિક્વાયરમેન્ટ એ છે કે તમારી જોબ રિજનલ વિક્ટોરિયામાં હોવી જોઈએ અને તમે રિજનલ વિક્ટોરિયામાં રહેતા બી હોવા જોઈએ. પ્લસ તમે જે આપણે જેટલા બી ટાર્ગેટેડ સેક્ટરની વાત કરી એમાં જ તમે કામ કરતા હોવા જોઈએ. ખાલી એક બેનિફિટ એ છે કે જે આપણે ડિજિટલ સેક્ટર્સની વાત કરી એમાં ડિજિટલ સેક્ટર્સમાં 190 પ્રોગ્રામમાં જે આપણે પર્ટિક્યુલર ટાર્ગેટેડ સેક્ટર બોલ્યા એટલા જ ટાર્ગેટ સેક્ટરમાં એપ્લિકન્ટ એલિજિબલ થઈ શકે છે. પણ જો આપણે 491ની વાત કરીએ તો એમાં કોઈ બી ટાર્ગેટેડ સેક્ટરમાં એપ્લિકન્ટ કામ કરતા હોય એ બધા ટાર્ગેટેડ સેક્ટરમાં ક્વોલિફાય થઈ શકે છે. જેમ કે કોઈ સોફ્ટવેર એન્જિનિયર જો અબોવ મેન્શન ટાર્ગેટેડ સેક્ટર કસમાં ક્વોલિફાય ના થતો હોય તો બી એલિજિબલ થઈ શકે છે. આની સાથે સાથે બીજો એક ડિફરન્સ એ બી છે કે જે 190 પ્રોગ્રામ છે એમાં તમારું ઓક્યુપેશન સ્કિલ લેવલ 1 કે સ્કિલ લેવલ 2 હોવું જોઈએ. અને જો તમારે 491 સ્ટેટ નોમિનેશન જોઈતું હોય તો તમારું ઓક્યુપેશન સ્કિલ લેવલ 1, સ્કિલ લેવલ 2 કે સ્કિલ લેવલ 3 બી હોઈ શકે છે. આના સિવાય જે 491 છે એમાં જેમ મેં કીધું કે ઓક્યુપેશન આજે આપણે પર્ટિક્યુલર ટાર્ગેટેડ સેક્ટર કીધા એમાં ડિજિટલ સેક્ટરમાં મેઇનલી બધા કોઈ બી ડિજિટલ જે આઈટી સેક્ટર છે બધાએ બધા ઓક્યુપેશન એડ થઈ શકે છે. જેમ કે સોફ્ટવેર એન્જિનિયર, નેટવર્ક એન્જિનિયર કે પછી સાયબર સિક્યુરિટી કે પછી સપોર્ટ એન્જિનિયર, આઈટી સપોર્ટ એન્જિનિયર એવા કોઈ બી ઓક્યુપેશન એ લોકો કન્સિડર કરી શકે છે. અને 491 સ્ટેટ નોમિનેશનમાં જનરલી કટ ઓફ પોઈન્ટ્સનો કટ ઓફ ઓછો હોય છે કારણ કે રિજનલ એરિયામાં પર્ટિક્યુલર આ જે સેક્ટર્સની વાત કરી એમાં કામ કરતા એપ્લિકન્ટ્સ બહુ ઓછા હોય છે.
તો પાર્થભાઈ, કોઈ પણ ઉમેદવાર મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતો હોય એટલે કે ડોક્ટર કે નર્સ હોય એ જરૂરી છે કે એ મેડિકલ ક્ષેત્રને અન્ય કોઈ રીતે ઉપયોગી થતો હોય તો પણ એ એલિજિબલ છે?
એપ્લિકન્ટ્સ ને જરૂરી નથી કે જે આપણે 7-8 જે બી ટાર્ગેટેડ સેક્ટરની વાત કરી એમાં જે ડાયરેક્ટલી રિલેટેડ હોવું જોઈએ. જો તમે ઇનડાયરેક્ટલી બી આ ટાર્ગેટેડ સેક્ટરમાં તમારો ફાળો એડ કરતા હોય અથવા તો તમે એ જ ફિલ્ડમાં કામ કરતા હોય તો બી તમે ક્વોલિફાય થઈ શકો છો. મતલબ કે જેમ કે આપણે હેલ્થ કે મેડિકલ રિસર્ચની વાત કરીએ તો એમાં ખાલી ડોક્ટરો કે નર્સિસ એ જ લોકો ક્વોલિફાય થાય એવું જરૂરી નથી. મારું ઓક્યુપેશન કોઈ બી ઓક્યુપેશન હોઈ શકે છે એઝ લોંગ એઝ એ ઇમિગ્રેશનના ઓક્યુપેશન લિસ્ટમાં હોય, પણ મારું જે કામ છે એ આ કોઈ બી એક ટાર્ગેટેડ સેક્ટરને રિલેટેડ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, જો હું સોફ્ટવેર એન્જિનિયર હોય જે 190 કેટેગરી માટે ડાયરેક્ટલી એલિજિબલ નથી કારણ કે ડિજિટલ સેક્ટરમાં સોફ્ટવેર એન્જિનિયરનો ઉમેરો થયો નથી, પણ જો સોફ્ટવેર એન્જિનિયર કોઈ બી એક ટાર્ગેટેડ સેક્ટરમાં એમનો ફાળો આપતા હોય તો પણ એ એપ્લિકન્ટ એલિજિબલ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, સોફ્ટવેર એન્જિનિયર ફાઇનાન્સ ટેકનોલોજી જે આપણે ડિજિટલ સેક્ટર એડ કર્યું છે રિસેન્ટલી વિક્ટોરિયા સ્ટેટ ગવર્મેન્ટે, તો બેંકમાં કોઈ બી સોફ્ટવેર બનાવતા હોય ફાઇનાન્સ રિલેટેડ સોફ્ટવેર તો એમાં સોફ્ટવેર એન્જિનિયરનો કામ કરતો હોય તો બી એ રિલેવન્ટ ગણાય. સેમ વે એજ્યુકેશન ટેકનોલોજીની વાત કરી તો એમાં એ CRM સોફ્ટવેર બનાવતો હોય અથવા તો ઈ લર્નિંગ સોફ્ટવેર બનાવતા હોય તો એમાં બી પ્રોગ્રામિંગની જરૂર પડે. તો એ રીતે સોફ્ટવેર એન્જિનિયર એજ્યુકેશન ટેકનોલોજી કેટેગરીમાં કામ કરતા હોય તો બી એ કન્સિડર થઈ શકે છે. અને સેમ વે કોઈ સોફ્ટવેર એન્જિનિયર મેડિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન હોય કાં તો હોસ્પિટલ ફોર એક્ઝામ્પલ હોય એને એમની સોફ્ટવેર એન્જિનિયરિંગની સ્કિલ્સ પ્રોવાઈડ કરતા હોય, કારણ કે મારી જોડે પહેલાં બી ઘણા એપ્લિકન્ટ્સ આવ્યા છે કે જે કોઈ ટેલિહેલ્થ કે હોસ્પિટલના જે કોઈ રિલેટેડ સોફ્ટવેર્સ હોય. ફોર એક્ઝામ્પલ કે ડોક્ટરો હાલમાં કોવિડના લીધે એપોઇન્ટમેન્ટ ફેસ ટુ ફેસ નહોતા આપી શકતા, તો જેથી કરીને એમનું ઓનલાઈન એપોઇન્ટમેન્ટ બુક કરવાનું, ઓનલાઈન જે સોફ્ટવેર બનાવવાના કે જેમાં એ વિડીયો કોન્ફરન્સ આપી શકે છે, જો તમે એવું બી કંઈ ડેવલપ કરતા હોય તો બી તમારું કામ હેલ્થ મેડિકલ રિસર્ચ સેક્ટરમાં તમે ગણી શકો છો. તો તમે એ કેસમાં ડિજિટલ સેક્ટરમાં એપ્લાય નહીં કરો ફોર એક્ઝામ્પલ, પણ તમે હેલ્થ કે મેડિકલ રિસર્ચ સેક્ટરને તમે એ રીતે ટાર્ગેટ કરી શકો છો. એટલે તમે અકોર્ડિંગલી જે 7 સેક્ટર કીધા એને તમે ચૂઝ કરશો અને એના બેઝ પર તમે તમારી કન્ટ્રીબ્યુશન જે બી આપતા હોય તમે એક્સપ્લેન કરશો અને તમારા કન્ટ્રીબ્યુશનના બેઝ પર વિક્ટોરિયા સ્ટેટ ગવર્મેન્ટ તમને સિલેક્ટ કરશે.
પાર્થભાઈ, વિક્ટોરિયાના સ્કિલ નોમિનેટેડ વિઝા વિશે તમે આજે વિસ્તારથી માહિતી આપી એ બદલ હું વત્સલ પટેલ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
વત્સલભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. મને આનંદ છે કે મને આ ઓપોર્ચ્યુનિટી મળે છે કે જેથી કરીને હું માઇગ્રન્ટ્સને તેમની વિઝાની જે બી એસિસ્ટન્સની જરૂર હોય એ હું પૂરી પાડું છું.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.